એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવા અદ્ભુત સવાલની સફરે નીકળ્યા છીએ જે સદીઓથી આપણને બધાને મૂંઝવતો રહ્યો છે. શું આટલા મોટા બ્રહ્માંડમાં આપણે સાવ એકલા જ છીએ
ખરેખર? અને આ સવાલનો વૈજ્ઞાનિક રીતે જવાબ શોધવાનો પ્રયાસ એટલે જ એસ્ટ્રોબાયોલોજી, બ્રહ્માંડમાં જીવનની શોધ.
હા, અને આજની આપણી ચર્ચાનો આધાર છે ડેવિડ સી કેટલિંગનું આ ક્ષેત્રમાં નોંધપાત્ર કામ, ખાસ કરીને એમના પુસ્તકો એસ્ટ્રોબાયોલોજી અને એસ્ટ્રોબાયોલોજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનના સારાંશ પરથી આપણે વાત કરીશું.
બિલકુલ.
કેટલિંગનું કામ આ વિષયને સમજવા માટે ખૂબ જ મહત્વનું છે.
અને આ વિષયની ચર્ચા આજે કેમ જરૂરી લાગે છે? મને લાગે છે કે ટેકનોલોજી હવે એટલી આગળ વધી ગઈ છે, નહીં? આપણે બીજા ગ્રહોને જોઈ શકીએ છીએ, એમના વાતાવરણને ચકાસી શકીએ છીએ. ચોક્કસ. પહેલાં જે ફક્ત કલ્પના હતી, આમ કહીએ તો સાયન્સ ફિક્શન જેવું લાગતું, તે હવે નક્કર વૈજ્ઞાનિક સંશોધનનો વિષય બની ગયો છે. અને આ શોધ આપણા પોતાના અસ્તિત્વ વિશે, બ્રહ્માંડમાં આપણા સ્થાન વિશે ઘણું બધું કહી શકે છે.
તો ચાલો આ રોમાંચક વિષયના નિષ્ણાત ડેવિડ સી કેટલિંગ વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ?
હા, ડેવિડ કેટલિંગ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં પૃથ્વી અને અવકાશ વિજ્ઞાનના જાણીતા પ્રોફેસર છે. અને એટલું જ નહીં, તેઓ નાસાની જે વર્ચ્યુઅલ પ્લેનેટરી લેબોરેટરી છે તેના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.
ઓકે, એટલે અનુભવ તો ઘણો છે, પણ એમની કઈ વાત એમને આ વિષય પર લખવા માટે ખાસ બનાવે છે? બીજા ઘણા વૈજ્ઞાનિકો પણ હશે.
હા, એમની ખાસ વાત છે એમનું આંતરશાખાકીય જ્ઞાન. મતલબ તેઓ માત્ર એક જ વિષયના નિષ્ણાત નથી. એમની પાસે વાતાવરણીય વિજ્ઞાન, ગ્રહીય ભૂસ્તરશાસ્ત્ર અને એસ્ટ્રોબાયોલોજી આ બધાનું એમ કે અનોખું મિશ્રણ છે. તેમણે દાયકાઓ સુધી પૃથ્વી અને બીજા ગ્રહોના વાતાવરણ કેવી રીતે બન્યા અને સમય જતાં બદલાયા એના પર ઊંડું સંશોધન કર્યું છે.
એટલે તેઓ જીવનને માત્ર બાયોલોજીની દ્રષ્ટિએ નથી જોતા, પણ આખા ગ્રહના સંદર્ભમાં મૂકીને જુએ છે, ખરું ને?
બરાબર. એ જ આ જ એમનો યુનિક દ્રષ્ટિકોણ છે. પહેલું, એમની પાસે ટેકનિકલ જ્ઞાન તો છે જ, પણ સાથે સિસ્ટમ થિંકિંગ છે, એટલે કે બધું એકબીજા સાથે કઈ રીતે જોડાયેલું છે એ સમજવાની દ્રષ્ટિ.
ઓકે.
બીજું, તેઓ જીવનને ગ્રહના ભૌતિક અને રાસાયણિક ઉત્ક્રાંતિથી અલગ નથી માનતા, પણ એનો જ એક ભાગ ગણે છે. અને ત્રીજું, તેઓ નાસાના એક્ઝોપ્લેનેટ શોધવાના પ્રોગ્રામ સાથે સીધા જોડાયેલા રહ્યા છે, એટલે એમની પાસે પ્રેક્ટિકલ અવલોકન આધારિત વિજ્ઞાનની પણ ઊંડી સમજ છે.
સરસ. તો હવે એમના મુખ્ય વિચાર પર આવીએ. કેટલિંગ આપણને શું કહેવા માંગે છે? એમનો મુખ્ય તર્ક શું છે?
કેટલિંગનો મૂળ વિચાર, સાચું કહું તો, ખૂબ જ પ્રભાવશાળી છે. તેઓ કહે છે કે જીવન એ કંઈ પૃથ્વી પર અચાનક બની ગયેલી કોઈ અલગ ઘટના નથી, પણ એ એક વૈશ્વિક પ્રક્રિયા છે જે ગ્રહોના ઉત્ક્રાંતિ, એમના વાતાવરણની કેમિસ્ટ્રી અને આખા બ્રહ્માંડના ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે ગાઢ રીતે જોડાયેલી છે.
વાહ, એટલે એમ કહી શકાય કે જીવન એ બ્રહ્માંડના બંધારણનો જ એક ભાગ છે. તો પછી મૂળ સવાલ એ ઉભો થાય કે આ બધું શરૂ કઈ રીતે થયું? નિર્જીવમાંથી સજીવ.
બરાબર. એ જ કેટલિંગ આ જ મુખ્ય પ્રશ્ન પર ફોકસ કરે છે. નિર્જીવ પદાર્થોમાંથી જીવન કેવી રીતે ઉદ્ભવ્યું અને બ્રહ્માંડમાં બીજે ક્યાં કઈ પરિસ્થિતિઓમાં આવું ફરીથી બની શકે? એમના પુસ્તકોનો હેતુ એસ્ટ્રોબાયોલોજીને એક સંકલિત વિજ્ઞાન તરીકે રજૂ કરવાનો છે, જે બાયોલોજી, કેમિસ્ટ્રી, જીઓલોજી, એસ્ટ્રોનોમી આ બધી શાખાઓને જોડે.
અને આ સમજવા માટે તેઓ પૃથ્વીના ઉદાહરણ પર બહુ ભાર મૂકે છે, નહીં? કે પૃથ્વી પર શું થયું એ સમજીએ તો બહાર શું શોધવું એ ખબર પડે.
એકદમ સાચું. પૃથ્વી આપણી પ્રયોગશાળા જેવી છે. કેટલિંગના કામનો વ્યાપ ઘણો મોટો છે. તારાઓમાં તત્વો બનવાથી માંડીને
હા,
ગ્રહો કઈ રીતે બન્યા, એમની આબોહવા, પૃથ્વી પર જીવનની શરૂઆતની અલગ અલગ શક્યતાઓ, જેને એબાયોજેનેસિસ કહે છે.
ઓકે.
પછી જીવન અને પર્યાવરણ સાથે મળીને કેવી રીતે વિકસ્યા અને છેવટે બીજા ગ્રહો પર જીવનના સંકેતો, એટલે કે બાયોસિગ્નેચર્સ, એ કેવી રીતે શોધવા, આ બધું જેમાં આવી જાય.
ચાલો આમાંથી કેટલાક મુદ્દાઓ પર થોડી વધુ વાત કરીએ. શરૂઆત કરીએ જીવન માટેના જરૂરી સામાનથી. તમે કહ્યું કે તત્વો તારાઓમાં બને છે. પેલી વાત, આપણે તારાઓની ધૂળ છીએ, એ જરા સમજાવશો?
હા, અને એ ખાલી કહેવાની વાત નથી, એ વૈજ્ઞાનિક હકીકત છે. જુઓ, જ્યારે બ્રહ્માંડ બન્યું ત્યારે શરૂઆતમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા તત્વો જ હતા.
હા,
પણ જીવન માટે તો કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, લોખંડ જેવા ભારે તત્વો જોઈએ. આ બધા ક્યાં બન્યા? તારાઓના કેન્દ્રમાં, જબરદસ્ત ગરમી અને દબાણમાં, ન્યુક્લિયર ફ્યુઝનથી.
એટલે તારાઓ જાણે મોટી ફેક્ટરીઓ છે જે નવા તત્વો બનાવે છે.
બરાબર. અને જ્યારે કોઈ મોટો તારો પોતાના જીવનના અંતે સુપરનોવા તરીકે વિસ્ફોટ પામે, ત્યારે આ બધા બનાવેલા તત્વો અવકાશમાં ફેંકાઈ જાય છે.
ઓ,
આ જ ધૂળમાંથી પછી નવા તારા, નવા ગ્રહો અને આપણા જેવા જીવો પણ બને છે. આનો સીધો અર્થ એ થયો કે જીવન માટે જે મૂળભૂત કાચો માલ જોઈએ, એ તો બ્રહ્માંડમાં લગભગ બધે જ હોવો જોઈએ.
વાહ, પણ ખાલી ઈંટો હોય એનાથી ઘર ન બને ને? યોગ્ય જગ્યા પણ જોઈએ. ગ્રહોના સંદર્ભમાં આ યોગ્ય જગ્યા એટલે શું? પેલો ગોલ્ડી લોક ઝોન વાળો કન્સેપ્ટ જે આપણે સાંભળીએ છીએ.
હા, એને હેબિટેબલ ઝોન અથવા વધુ પ્રચલિત રીતે ગોલ્ડી લોક ઝોન કહે છે. એટલે કોઈ તારાની આસપાસનો એટલો વિસ્તાર જ્યાં ગ્રહની સપાટી પર તાપમાન એવું હોય કે પાણી પ્રવાહી રહી શકે. બહુ ગરમ નહીં, બહુ ઠંડુ નહીં, બસ એકદમ બરાબર, જસ્ટ રાઇટ.
પણ શું એટલું જ પૂરતું છે? કોઈ ગ્રહ આ ઝોનમાં હોય એટલે ત્યાં જીવન પાક્કું?
ના ના, કેટલિંગ એ જ સમજાવે છે કે વાત એટલી સીધી નથી. પૃથ્વી અબજો વર્ષોથી રહેવાલાયક કેમ રહી શકી એના ઘણા કારણો છે. એક મહત્વનું કારણ છે કાર્બોનેટ સિલિકેટ ચક્ર.
એ શું છે?
એને તમે પૃથ્વીનું કુદરતી થર્મોસ્ટેટ કહી શકો. આ એક લાંબા ગાળાની ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયા છે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નિયંત્રિત કરે છે. લાખો કરોડો વર્ષો સુધી પૃથ્વીનું તાપમાન પ્રમાણમાં સ્થિર રાખવામાં મદદ કરે છે.
ઓકે, એક જાતનું ટેમ્પરેચર કંટ્રોલ. બીજું શું?
પ્લેટ ટેક્ટોનિક્સ, એટલે પૃથ્વીની સપાટીની પ્લેટોનું હલનચલન. એનાથી જ્વાળામુખી ફાટે, પર્વતો બને, અને ખાસ તો જમીન અને સમુદ્રમાં પોષક તત્વોનું સતત રિસાયક્લિંગ થતું રહે. વળી પૃથ્વીનું પોતાનું મજબૂત ચુંબકીય ક્ષેત્ર છે જે આપણને સૂર્યના નુકસાનકારક રેડિયેશનથી બચાવે છે. અને આપણો ચંદ્ર, એ પણ પૃથ્વીની ધરીને સ્થિર રાખવામાં મદદ કરે છે જેથી ઋતુઓ બહુ અચાનક બદલાતી નથી.
બાપરે, આટલી બધી વસ્તુઓનું પરફેક્ટ બેલેન્સ જોઈએ તો પછી શુક્ર અને મંગળનું શું થયું? એ પણ તો આપણા પાડોશી જ છે, લગભગ એ જ ઝોનમાં.
સારો સવાલ. એ જ તો કેટલિંગ સમજાવે છે. શુક્ર પર શું થયું? ત્યાં કાર્બન ડાયોક્સાઇડ એટલો બધો વધી ગયો કે રન અવે ગ્રીનહાઉસ ઇફેક્ટ થઈ, એટલે કે ગરમી એટલી વધી ગઈ કે એ ભઠ્ઠી જેવો બની ગયો. પાણી બધું વરાળ બની ગયું.
ઓ,
જ્યારે મંગળ કદમાં નાનો છે, એનું ચુંબકીય ક્ષેત્ર કદાચ નબળું પડી ગયું, પ્લેટ ટેક્ટોનિક્સ બંધ થઈ ગયું હોય, એટલે એનું વાતાવરણ ધીમે ધીમે અવકાશમાં ઉડી ગયું અને એ ઠંડો સૂકો ગ્રહ બની ગયો. આ બતાવે છે કે રહેવાલાયક પરિસ્થિતિ જાળવી રાખવી એ કેટલી નાજુક વાત છે.
ઠીક છે, માની લઈએ કે કોઈ યોગ્ય ગ્રહ યોગ્ય જગ્યાએ છે અને ત્યાં બધું બરાબર છે, પણ ત્યાં જીવન શરૂ કેવી રીતે થાય? પેલો મોટો સવાલ, એ બાયોજેનેસિસ, નિર્જીવમાંથી સજીવ કઈ રીતે બને, આ તો હજુ રહસ્ય જ છે ને?
ચોક્કસપણે. અને કેટલિંગ પણ એ સ્વીકારે છે કે આનો કોઈ પાક્કો જવાબ હજુ આપણી પાસે નથી, પણ વિજ્ઞાન કેટલીક શક્યતાઓ તરફ ઇશારો કરે છે. એક મુખ્ય વિચાર છે આરએનએ વર્લ્ડ.
આરએનએ વર્લ્ડ એટલે ડીએનએ પહેલા આરએનએ?
હા, વિચાર એવો છે કે શરૂઆતના જીવનમાં ડીએનએ જેટલો મહત્વનો નહોતો જેટલો આરએનએ હતો. કેમ કે આરએનએ જનીનિક માહિતી પણ સાચવી શકે છે અને અમુક રાસાયણિક પ્રક્રિયાઓને મદદ પણ કરી શકે છે ઉત્પ્રેરક તરીકે. એટલે એ માહિતી અને કાર્ય બંને કરી શકે. કદાચ એ જીવનની પહેલી ઓપરેટિંગ સિસ્ટમ હતી.
રસપ્રદ. અને પેલી સમુદ્રના તળિયે જે ગરમ પાણીના ફુવારા હોય છે એની પણ વાત આવે છે ને? હાઇડ્રોથર્મલ વેન્ટ્સ.
બિલકુલ. સમુદ્રના ઊંડા તળિયે જ્યાં પૃથ્વીના પિટાળમાંથી ગરમ રસાયણોથી ભરપૂર પાણી બહાર આવે છે એ હાઇડ્રોથર્મલ વેન્ટ્સ. ત્યાં જીવન માટે જરૂરી કેમિકલ્સ પણ છે અને ઊર્જાનો સ્ત્રોત પણ. ઘણા માને છે કે આવી જગ્યાઓ જીવનની શરૂઆત માટે આદર્શ હોઈ શકે છે, પણ ફરીથી કહું, આ બધી હજુ પૂર્વધારણાઓ છે, સંશોધન ચાલુ છે.
ભલે, જીવન ગમે ત્યાં શરૂ થયું, પણ એકવાર શરૂ થઈ જાય પછી શું? તમે કહ્યું કે જીવન અને પર્યાવરણ સાથે મળીને વિકસે છે, આ કેવી રીતે થાય છે?
આ મુદ્દો બહુ જ મહત્વનો છે. એને જીવન અને પર્યાવરણનો સહવિકાસ કહે છે. અને આનું સૌથી જોરદાર ઉદાહરણ છે મહાન ઓક્સિડેશન ઘટના.
ઓક્સિડેશન, ઓક્સિજનવાળી ઘટના.
હા, લગભગ 2.5 અબજ વર્ષ પહેલાં સાયનોબેક્ટેરિયા નામના સૂક્ષ્મ જીવાણુએ પ્રકાશ સંશ્લેષણની એક નવી રીત શોધી કાઢી, જેની આડપેદાશ તરીકે એટલે કે વધારાની વસ્તુ તરીકે ઓક્સિજન વાયુ બહાર નીકળતો હતો.
અને એ પહેલા વાતાવરણમાં ઓક્સિજન નહોતો,
લગભગ નહીવત. અને આ નવો નીકળેલો ઓક્સિજન એ સમયે પૃથ્વી પર રહેતા મોટાભાગના જીવો માટે ઝેરી હતો, કારણ કે તેઓ ઓક્સિજન વગર જીવવા ટેવાયેલા હતા, એનેરોબિક હતા.
એટલે એમના માટે તો આફત આવી પડી.
હા, એક રીતે સામૂહિક વિનાશ જેવું થયું. પણ આ જ ઓક્સિજને ધીમે ધીમે પૃથ્વીના વાતાવરણને એવું બનાવ્યું કે જેનાથી પાછળથી આપણા જેવા જટિલ મોટા ઓક્સિજન પર જીવતા પ્રાણીઓનો વિકાસ શક્ય બન્યો.
ઓહ,
આ બતાવે છે કે જીવન માત્ર પર્યાવરણ પ્રમાણે બદલાતું નથી, પણ એ પર્યાવરણને જ બદલી નાખે છે. કેટલિંગનો એક વિચાર અહીં યાદ આવે છે. જીવન પૃથ્વી ગ્રહ પર માત્ર એક મુસાફર નથી, પરંતુ ગ્રહીય ઉત્ક્રાંતિનું ચાલક બળ છે.
વાહ, એટલે જીવન ગ્રહનો ચહેરો બદલી શકે છે. અને આ જ સમજ આપણને બીજા ગ્રહો પર જીવન શોધવામાં મદદ કરે છે.
બિલકુલ. જો કોઈ બીજા ગ્રહ પર જીવન હોય તો શક્ય છે કે એ પણ ત્યાંના વાતાવરણમાં કંઈક એવા ફેરફાર કરતું હોય જે આપણે દૂરથી પકડી શકીએ. આપણે આવા બાયોસિગ્નેચર્સ, જીવનના રાસાયણિક પુરાવા શોધી રહ્યા છીએ.
કે જેમ કે
પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજન અને મિથેન એક સાથે મોટી માત્રામાં છે. રસાયણશાસ્ત્ર મુજબ આ બંને વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ઝડપથી નાશ પામવા જોઈએ. જો એ સતત હાજર રહેતા હોય તો એનો અર્થ કે કોઈક વસ્તુ મોટે ભાગે જીવન એમને સતત બનાવી રહી છે.
ઓકે, તો આ શોધ હાલ ક્યાં પહોંચી છે? આપણા સૌરમંડળમાં શું સ્થિતિ છે? મંગળ પર તો રોવર ફરી જ રહ્યા છે.
હા, મંગળ પર ભૂતકાળના જીવનના સંકેતો શોધવાનું કામ ચાલુ જ છે. કારણ કે આપણને ખબર છે કે પહેલા ત્યાં પાણી હતું, નદીઓ હતી, તળાવો હતા. પણ સાચી ઉત્તેજના હવે બીજે છે.
ક્યાં?
ગુરુનો ચંદ્ર યુરોપા અને શનિનો ચંદ્ર એન્સેલાડસ.
એ તો બરફના ગોળા છે ને?
હા, ઉપરથી તો બરફ જ દેખાય, પણ વૈજ્ઞાનિકો લગભગ નિશ્ચિત છે કે એ બરફની જાડી ચાદર નીચે પ્રવાહી પાણીના વિશાળ મહાસાગરો છુપાયેલા છે.
શું વાત કરો છો, બરફ નીચે મહાસાગર?
હા, અને એન્સેલાડસ તો વળી કમાલ કરે છે. એના દક્ષિણ ધ્રુવમાંથી પાણી, બરફના કણ અને બીજા રસાયણોના ફુવારા અવકાશમાં ઉડાડે છે.
ઓહ વાહ, ફુવારા!
હા, ગીઝર. અને નાસાના કાસિની યાન, જે હવે નથી રહ્યું, એ આ ફુવારામાંથી પસાર થઈ એનું પૃથ્થકરણ કર્યું હતું. અને શું મળ્યું? પાણી, ક્ષાર અને કાર્બનિક અણુઓ, જીવન માટે જરૂરી ઘટકો.
અદ્ભુત. મતલબ આપણા સૌરમંડળમાં જ આશા છે, અને સૌરમંડળની બહાર હજારો એક્ઝોપ્લેનેટ મળ્યા છે. ત્યાં જીવન કેવી રીતે શોધીશું?
હા, અત્યારે એસ્ટ્રોબાયોલોજીનું સૌથી હોટ ટોપિક છે. એક્ઝોપ્લેનેટ શોધવા માટે મુખ્યત્વે ટ્રાન્ઝિટ પદ્ધતિ વપરાય છે. કેપ્લર અને હવે ટાસ જેવા સ્પેસ ટેલિસ્કોપ આ જ કામ કરે છે.
એ કેવી રીતે કામ કરે છે?
એ હજારો તારાઓ પર એક સાથે નજર રાખે છે, અને જ્યારે કોઈ ગ્રહ પોતાના તારાની બરાબર આગળથી પસાર થાય ત્યારે તારાના પ્રકાશમાં એક નાનકડો નિયમિત ઘટાડો નોંધાય છે. એના પરથી ગ્રહ છે એ ખબર પડે.
ઓકે, ગ્રહ શોધી લીધો, પણ એના પર જીવન છે કે નહીં એ સેંકડો પ્રકાશવર્ષ દૂરથી કેવી રીતે ખબર પડે?
હા, ત્યાં જવું તો અત્યારે શક્ય નથી, પણ આપણે એના વાતાવરણનો અભ્યાસ કરી શકીએ છીએ. જ્યારે ગ્રહ તારાની આગળથી પસાર થાય, ટ્રાન્ઝિટ કરે, ત્યારે તારાનો થોડો પ્રકાશ એ ગ્રહના વાતાવરણમાંથી પસાર થઈને આપણી તરફ આવે છે. આ પ્રકાશનું સ્પેક્ટ્રમ લઈને, એટલે કે એના રંગોનું વિશ્લેષણ કરીને, આપણે જાણી શકીએ છીએ કે એ વાતાવરણમાં કયા કયા ગેસ છે. ઓક્સિજન છે, મિથેન છે, પાણીની વરાળ છે.
અને આમાં પેલું નવું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ JWST મદદરૂપ થાય છે.
બિલકુલ. JWST આ કામ માટે જ બનાવવામાં આવ્યું છે. એ એટલું શક્તિશાળી છે કે દૂરના એક્ઝોપ્લેનેટના વાતાવરણનું અત્યાર સુધીનું સૌથી વિગતવાર વિશ્લેષણ કરી શકે છે, અને એવા બાયોસિગ્નેચર શોધી શકે છે. એટલે આપણે ખરેખર એક રોમાંચક યુગમાં જીવી રહ્યા છે.
પણ કેટલિંગ સાવચેતી રાખવાનું પણ કહે છે ને, કે જીવનના પુરાવા મળ્યા એમ જાહેર કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ.
હા, વૈજ્ઞાનિક પુરાવા એકદમ નક્કર હોવા જોઈએ. ખોટા હકારાત્મક પરિણામ, એટલે કે જીવન ન હોય છતાં છે એવું માની લેવાની ભૂલ ટાળવી બહુ જરૂરી છે. એટલે જ કોઈ પણ મોટા દાવા માટે એક નહીં પણ ઘણા બધા સ્વતંત્ર પુરાવા જોઈએ.
બરાબર.
જેમ કેટલિંગ સરસ કહે છે, પુરાવાનો અભાવ એ ગેરહાજરીનો પુરાવો નથી, પરંતુ તે પુરાવો છે કે આપણને વધુ સારા પુરાવાની જરૂર છે.
તો આ આખી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય મુદ્દાઓ યાદ રાખી શકીએ? મને લાગે છે પહેલું તો એ કે જીવન એ ગ્રહનો જ એક ભાગ છે, એનાથી અલગ નથી.
બરાબર. જીવન એક ગ્રહીય પ્રક્રિયા છે. તે ગ્રહ સાથે જોડાયેલું છે અને તેને આકાર પણ આપે છે. આ સમજ આપણને આપણી પૃથ્વીની કાળજી લેવા પણ પ્રેરે છે.
હા, બીજો મુદ્દો પેલો સહવિકાસનો. જીવન અને પર્યાવરણ એકબીજા પર સતત અસર કરે છે.
ખરું. આ સમજ આપણને આજે જે પર્યાવરણીય ફેરફારો થઈ રહ્યા છે, દાખલા તરીકે ક્લાઇમેટ ચેન્જ, એની અસરોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.
ત્રીજો મુદ્દો મને પેલા એક્સ્ટ્રીમો ફાઇલ્સનો ગમ્યો. પૃથ્વી પર જ એવા જીવો છે જે ભયંકર ગરમી, ઠંડી, દબાણ કે એસિડમાં પણ જીવી જાય છે.
હા, એ બતાવે છે કે જીવન કેટલું જિદ્દી અને અનુકૂલનશીલ છે. કેટલિંગ કહે છે એમ, પૃથ્વી પર શોધાયેલ દરેક એક્સ્ટ્રીમોફાઇલ બ્રહ્માંડમાં જીવન માટે ઉપલબ્ધ જગ્યાને વિસ્તૃત કરે છે. મતલબ કે જીવન કદાચ એવી જગ્યાઓએ પણ શક્ય હોય જે આપણને અત્યારે રહેવા લાયક ન લાગતી હોય.
ચોથો મુદ્દો થોડો વિચારવા જેવો છે. ઉત્ક્રાંતિમાં આકસ્મિકતા, એટલે કે પૃથ્વી પર જટિલ જીવન અને ખાસ કરીને આપણા જેવું બુદ્ધિશાળી જીવન એ કંઈ નક્કી જ નહોતું. ઘણા બધા સંયોગો થયા એટલે આપણે છીએ.
બિલકુલ. જો પેલો એસ્ટેરોઇડ ન ટકરાયો હોત 6.6 કરોડ વર્ષ પહેલા, તો કદાચ ડાયનાસોર જ રાજ કરતા હોત. આ વિચાર આપણને થોડા નમ્ર બનાવે છે. કદાચ બ્રહ્માંડમાં સાદું જીવન તો ઘણું હોય, પણ બુદ્ધિશાળી જીવન ખૂબ જ દુર્લભ હોય.
આ બધી વાતચીતનો વ્યવહારમાં શું ઉપયોગ? કોઈ સામાન્ય વ્યક્તિને આ બધું જાણવાથી શું ફાયદો?
એક તો એ આપણી સમજણનો વ્યાપ વધારે છે. બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે એ વિચારવા પ્રેરે છે. બીજું, આ પ્રકારના સંશોધનથી નવી ટેકનોલોજી વિકસે છે. સારા ટેલિસ્કોપ, સેન્સર, રોબોટિક્સ, જેનો ફાયદો બીજા ઘણા ક્ષેત્રોને મળે છે.
હા, અને ત્રીજું, પૃથ્વીના પર્યાવરણને સમજવા અને સાચવવા માટે પણ આ જ્ઞાન ઉપયોગી છે. આપણે જોયું કે પૃથ્વી પર જીવન ટકી રહેવું એ કેટલી નાજુક બાબત છે.
ચોક્કસ. અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહ જગાવવા માટે પણ આ વિષય ઉત્તમ છે.
મને પેલો એક વિચાર બહુ ગમ્યો. પ્રશ્ન એ નથી કે બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે આપણે તેને શોધીએ ત્યારે તેને ઓળખવા માટે આપણે પૂરતા હોશિયાર છીએ કે નહીં.
બહુ માર્મિક વાત છે. શું આપણે એવા જીવનને ઓળખી શકીશું જે આપણી વ્યાખ્યામાં બંધ ન બેસતું હોય? અને એક છેલ્લો થોડો ફિલોસોફિકલ વિચાર. એસ્ટ્રોબાયોલોજી આખરે વૈશ્વિક ઉત્ક્રાંતિની પોતાની જાત પ્રત્યે સભાન થવાની વાર્તા છે.
જાણે બ્રહ્માંડ આપણા દ્વારા પોતાને જ જાણવાનો પ્રયાસ કરી રહ્યો હોય.
કદાચ.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે આપણે ખરેખર પેલા તારાઓ સાથે કેટલા ગાઢ રીતે જોડાયેલા છીએ. આપણા શરીરના અણુઓ તારાઓમાં બન્યા અને પૃથ્વી પર જીવને ગ્રહને જ બદલી નાખ્યો. આ કોસ્મિક કનેક્શન ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે બે વાતો. એક તો એક્સ્ટ્રીમોફાઇલ્સ, જીવનની અકલ્પનીય જીવનતા, અને બીજું ઉત્ક્રાંતિમાં નસીબ અને સંજોગોનો ભાગ. આપણું અસ્તિત્વ કેટલું બધું ચાન્સ પર આધારિત છે. આ બંને વસ્તુઓ આપણને આપણા ગ્રહ અને જીવનની કિંમત સમજાવે છે.
તો સારાંશમાં કહીએ તો એસ્ટ્રોબાયોલોજી એ ખાલી એલિયન્સ શોધવાની વાત નથી. એ તો જીવન શું છે, એ ક્યાંથી આવ્યું, બીજે ક્યાં હોઈ શકે અને આ અનંત બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે એ સમજવાની એક બહુ ઊંડી વૈજ્ઞાનિક અને દાર્શનિક યાત્રા છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.